સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 29, પ્રસારણ તારીખ 5 જુલાઈ 2007. ભારે વરસાદ પછી હવે જરા શ્વાસ હેઠો બેસાડીને રેડિયો ફરતા ગોઠવાઈ ગયેલા અમારા વહાલા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
અને મારા પણ નમસ્કાર મિત્રો. એક અઠવાડિયામાં તો આખા રાજ્યને પાણીમાં તરબોળ કરી નાખનારા વરસાદમાં વધારે નુકસાન તો નથી થયું ને?
લાલ, નુકસાન થયું હોય તો પણ એમાં કેવી રીતે ઓછામાં ઓછો ફટકો સહન કરવો પડે એ હવે ગુજરાતનો ખેડૂત જાણે છે.
બિલકુલ.
એમાં વળી DSC અને સજ્જતા સંઘ જેવી સંસ્થાઓ અગાઉથી જ સાવચેત કરીને બધી માહિતી આપી રાખે છે, એટલે પાક બગડવાનું પ્રમાણ ઘટ્યું છે.
બિલકુલ સાચી વાત કરી. આ ગયા ગુરુવારની જ વાત કરીએ, એમાં વધારાનું પાણી ખેતરમાંથી બહાર કાઢવાની ડોક્ટર પરાશાજીએ કહેલી વાત અત્યારે કેવી કામ લાગી હશે બધાને કહેજો.
એ તો બરાબર છે, પણ પહેલા વરસાદ પછી પાકને બહુ મોટું નુકસાન કરતી બે જીવાતનો ઉપદ્રવ ના થવા દેવાનું પણ ખાસ ધ્યાન રાખવું પડે, તો જ ઉભો પાક ઝડપથી મોટો થઈ શકે.
હા, કપાસ, મગફળી, કઠોળમાં પણ, ખાસ કરીને અડદ અને તુવેરમાં, ખરું?
બિલકુલ.
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આપણે જેને કાતરાના નામથી ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં જેને હેરી કેટર પીલર તરીકે ઓળખીએ છીએ,
બિલકુલ બરાબર,
એ જીવાતનો તથા લગભગ આખા ઉત્તર ગુજરાતમાં ઘઈણ એટલે કે વ્હાઈટ ગ્રબનો ઉપદ્રવ તો પાકને ઉગતા જ સાફ કરી નાખે છે.
એમાં કાતરાનું કેવું છે ખબર તમને? ખેતરના શેડે ઘાસ કે બીજી વનસ્પતિમાં એક સાથે 800 થી 900 ના જથ્થામાં ઈંડા મૂકે.
ના, એ ખબર નહોતી, એટલા બધા મૂકે?
હા, અને ઈંડામાંથી બહાર આવ્યા પછી પહેલા આસપાસના ઘાસ ઉપર અને પછી કૂણા પાક ઉપર તૂટી પડે તમારો બધો પાક સાફ.
પણ ડોક્ટર તો કહેતા હતા કે પહેલી અવસ્થામાં એના ઉપર કાબૂ લઈ લઈએ એ વધારે સારું છે.
હા,
નહીતર પછી તો એના શરીર ઉપર ઉગી નીકળે રૂવાટી, એટલે દવાની પણ જલ્દી અસર નથી થતી અને નહીતર એમાં ચીકટો ને એવું બધું ઉમેરવું પડે.
હા, બહુ સાચી વાત છે. એટલે તો શરૂઆતના તબક્કે જ જો 15 લિટરના પંપ દીઠ 25 થી 30 મિલીલીટર,
બરાબર, 15 લિટરના પંપ દીઠ 25 થી 30 મિલીલીટર,
હા, એટલી ક્વિનાલફોસ આ દવાનો છંટકાવ કરી જ દેવાનો.
પણ હું તો એથી આગળની વાત કરું છું. દવાનો ખર્ચ કે છાંટવાની મહેનત મજૂરી તો પછીની વાત છે. આપણે જો શેઢા જ સાફ રાખીએ તો કાતરા ઈંડા મૂકે ક્યાં, એટલે આપોઆપ એનું નિયંત્રણ થવાનું જ છે.
ઓહો, એટલી ચીવટ રાખીએ તો જોઈતું તો શું. અને ખરું કહું તો આવા બિન ખર્ચાળ અને પાક તથા જમીનને ફાયદાકારક ઉપાયો સૌ પહેલા વિચારવા જોઈએ.
ચાલો, આ તો કાતરાનો ઉપાય થયો, પણ પેલા ઉત્તર ગુજરાતમાં થતા ઘઈણનો ઉપદ્રવ અટકાવવા શું કરવું એ તું કે.
એનો હવે તો ખૂબ સારો જૈવિક ઉપાય પણ મળી ગયો છે લાલ. તમને ખબર છે ને, પહેલા વરસાદ પછી 20 થી 25 દિવસે જમીનમાં જ ઈંડામાંથી ઘઈણ બહાર આવે.
બરાબર.
થોડો સમય તો જમીનમાં જે કઈ કચરો હોય એ ખાય.
બરાબર.
પછી પાકના કૂણા મૂળ ખાવાનું શરૂ કરે.
બસ, ત્યાં તકલીફ શરૂ.
અને જમીનમાં રહ્યા રહ્યા જ ઉભા ચાસમાં મૂળ ખાતા ખાતા આગળ ચાલતા જાય.
એટલે મૂળ ખવાઈ ગયેલો છોડ સુકાય ત્યારે 2-3 દિવસે તો એ ત્રીજા ચોથા છોડ આગળ પહોંચી ગયા.
બિલકુલ એવું જ બને. એટલે છોડ સુકાયેલો દેખાય એનાથી 2-3 છોડ મૂકીને છોડ ખેંચીએ તો કદાચ મૂળમાં ઘઈણ જોવા મળે.
બરાબર.
હવે તમે જાણો છો કે એનો પણ રાસાયણિક દવાથી ઉપાય કરી શકાય છે, પણ એથી વધુ સારું છે આ ઘઈણમાં રોગ પેદા કરીને એમને નકામા કરી નાખતા બેક્ટેરિયા કે ફૂગ જમીનમાં આપવાનું.
કેમ, એનાથી શું ફરક પડે?
જુઓ, પહેલો તો રાસાયણિક જંતુનાશકની જમીન કે પાકને થતી અસર અટકાવવાનો ફરક, બરાબર.
અને બીજો
ફાયદો છે જૈવિક નિયંત્રણ એક વખત કરીએ અને તેનો ફાયદો 25 થી 30 વર્ષ સુધી મળતો રહે.
25 થી 30 વર્ષ? એ કેવી રીતે?
સાંભળો, હું સમજાવજો. ઘઈણનો ઉપદ્રવ રોકવા જમીનમાં બેસિલસ પોપીલી, ટૂંકમાં જેને BP કહે છે,
BP, હા બરાબર,
એવા બેક્ટેરિયા ઉમેરાય છે, બરાબર. હવે આ બેક્ટેરિયા ઘઈણમાં તો રોગ કરે છે જ, પણ પાક લઈ લીધા પછી 25 થી 30 વર્ષ સુધી જમીનમાં જ રહે છે.
25 થી 30 વર્ષ સુધી જમીનમાં રહે?
હા, એટલે જયારે પણ ઘઈણનો ઉપદ્રવ થાય તો એ પોતાનું કામ શરૂ કરી દે. એ જ રીતે મેટારાઇઝિયમ અને બેવેરિયા નામની ફૂગ પણ ઘરને અંકુશમાં લેવાની સાથે સાથે,
એટલે આ બે ફૂગ છે, મેટારાઇઝિયમ અને બેવેરિયા,
હા એ બંને ફૂગ છે, એ બંને અંકુશમાં તો લઈ લે ઘરને બરાબર, એની સાથે સાથે જમીનમાં ફાયદો કરે છે. એ જ રીતે વાવણી પછી 20-25 દિવસે બેલી કે ઢૂંઢિયું ચલાવી દઈએ તો આ ઘેણને બગલા, કાબર ને કાગડા જેવા પક્ષી પણ ખાઈ જાય છે.
મેડમ તમારી વાત તો સાચી છે, પણ મને એ કહેશો કે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગની ચર્ચા ક્યાં ક્યાં સંભળાય છે?
કેમ, એ તો ગુજરાતમાં, રાજસ્થાન ને મધ્યપ્રદેશના ખેડૂતો ખૂબ ધ્યાનથી સાંભળે છે.
તો પછી આટલો સારો વરસાદ થયો એટલે હવે ડાંગરની ફેર રોપણીનું કામ પણ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે, તો ખરું?
હા,
એ ખેડૂત ભાઈઓ બહેનોને તમારે કોઈ માર્ગદર્શન નહીં આપવાનું?
એમને એટલું જ કહેવાનું કે ફેર રોપણી પછી ડાંગરના ધરુને ચૂસ્યા અને મૂળખાઈનો રોગ નુકસાન ના કરે એનું પૂરું ધ્યાન રાખજો.
એટલે ખાલી ધ્યાન જ રાખવાનું કે કોઈ ઉપાય કરવાનો?
ઓહો, શું તમે તે એમ સામે જોઈને બેસી રહો તો થોડું નિયંત્રણ થઈ જાય.
પણ તો પછી એમ કોને કે એમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ? હવે એ કહો કે ડાંગરના ધરુની ફેર રોપણી વખતે શું કરવું જોઈએ?
એ માટે એક નહીં બે દવા યાદ રાખવાની છે લાલ. પહેલી છે સ્ટ્રેપ્ટોસાયક્લિન અને બીજી છે કાર્બેન્ડેઝિમ. કઈ કઈ?
સ્ટ્રેપ્ટોસાયક્લિન અને કાર્બેન્ડેઝિમ.
બિલકુલ,
જરા આગ્રહ નામ છો.
આ બંને જેટલા લીટર પાણી હોય ને એટલા ગ્રામ નાખીને ભેળવી દેવાની.
બરાબર.
હવે ધરુનો થડ તથા મૂળનો ભાગ એમાં ઝબોળીને પછી જ એની રોપણી કરવાની.
એટલે કે 100 લીટર પાણી હોય તો 100-100 ગ્રામ બંને દવા નાખીને દ્રાવણ બનાવવાનું, બરાબર ને?
હા, એકદમ બરાબર.
ટૂંકમાં ખેતીમાં ખેડૂતે હૈયું બાળવાની સાથે સાથે હાથ પણ બાળવા જ પડે, ખરું કે નહીં?
સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગરાના શ્રી રામભાઈએ જાત મહેનતથી આદુ વાવવાનું સાધન વિકસાવ્યું છે. એમ
એટલે કે એમણે ચાત્રો છે નવો ચીલો. ઉમા, રામભાઈની કોઠા સૂજને તો દાદ દેવી પડે, નહીતર આદુ વાવવામાં પહેલા કેટલી મુશ્કેલી પડતી હતી એ એમના મોંએ જ સાંભળવા જેવું છે.
હવે અમે થોડું થોડું પ્રમાણમાં પેલા આદુ આવતા હતા અને મોટું વાવેતર કરવા માંડ્યા એટલે બહુ સમય અને મજૂરી ખર્ચ લાગતું.
બરાબર.
આદુની ગાંઠો કોસ થી મજૂર થી એક ગાંઠ પકડી મુકતા હતા.
એટલે કેટલી ઊંડી નાખવી પડે?
ઊંડી તો લગભગ નાખવી પડે 4-5 સેન્ટીમીટર છે.
બરાબર છે,
સાચી વાત છે રામભાઈ. પણ લાલ, એમણે સાધન વિશે થોડીક વાત તમને કરી હતી, એ તો સંભળાવ.
અરે તમને એ પણ એમના મોંથી જ સંભળાવું, સાંભળો.
એટલે હવે અમે એને કોઠા સુધી એક સાધન બનાવ્યું લાકડા.
તો લાકડાનું જ બનાવ્યું એટલે કેવા આકારનું છે? જરા
એનો આકાર છે વી આકાર અને એની સાઈઝ છે બંને બાજુએ છે 15 સેન્ટીમીટર અને એક સાઈડ છે 21 સેન્ટીમીટર.
બરાબર છે.
એ હળ ને આગળ ભાગમાં બાંધી દેવાનું. એનાથી વી શેપ, વી શેપ નો ચાર ખુલ્લો થાય અને એની પાછળ 5-4-4-1 માણસો મજૂર હોય તો દિવસમાં 50-60 મણ આદુ વાવી શકે.
એનો કેવો ફાયદો થયો એ પણ સંભળાવી દો.
તો એ સાંભળો.
બહુ અઠવાડિયા સુધી તો માણસો મથે તારે બધું 50-60 મણ વાવી શકે.
હા, એટલે લગભગ 7-8 ગણી ઝડપે આ વાવેતર થઈ શકે એવું કહી શકાય ને?
હા,
બરાબર છે. એટલે એનાથી મજૂરી અને મહેનત બધું બચી ગયું.
બધું બચી જાય.
અને બીજું કે 10 દિવસ મહેનત કરો ત્યાં સુધીમાં જમીન સુકાઈ પણ ગયું અને પેલું તો એક જ દિવસમાં જલ્દી વવાઈ જાય.
હા, વવાઈ જાય.
હા, એટલે આદુ પણ એટલું 10 દિવસ જલ્દી વહેલું પાકી જાય એવું કહી શકાય.
વાહ વાહ રામભાઈ, તમે તો આદુ વાવવાની મહેનત 10મા ભાગની કરી નાખી.
તો પછી
ધન્યવાદ છે તમને અને તમારા જેવા બધા મિત્રોને.
ચાલો રામભાઈ જેવા મિત્રોને તો ધન્યવાદ આપીએ, પણ આવી નવી નવી શોધોનો અને સરકારની ખેડૂત ઉપયોગી યોજનાઓનો લાભ લેનારાને શું કહીશું?
એ પણ એટલા જ ધન્યવાદના અધિકારી છે. તમે આવા કોઈ ખેડૂતને શોધી લાવ્યા છો કે શું?
તને યાદ છે આપણે યાકુબભાઈ કોઠારીયાને બોલાવેલા?
હા.
સરકારની યોજનાઓની માહિતી આપવા?
હા હા, એમણે તો ઘણી યોજનાઓની માહિતી આપી.
બસ એમાંની જ એક ખેત તલાવડી યોજનાનો લાભ લઈને પોતાની ખેતીમાં રંગ લાવનારા મિત્રો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગામ પાણશીણાના દેવજીભાઈ ભવાનભાઈ ચૌહાણ. હા, ખેત તલાવડી બનાવી એ પહેલા કેવી તકલીફ પડતી હતી અને બનાવ્યા પછી કેવો ફાયદો થયો અને સરકાર તરફથી એમને કઈ કઈ સહાય મળી એ એમની પાસે જ સાંભળી.
બિલકુલ,
એમાં એવું હતું ને, પેલા પાણી વહી ગયું હતું, સૂકી ખેતી અમારે, એટલે પેદાશ ઓછી આવતી, જયારે તલાવડી થઈ પછી પાણી નો અંદર સંગ્રહ થયો અને ખેત પેદાશમાં પણ અમારે વધારો થયો. અમારા તલાટી હતા, જયારે સુજલામ સુફલામ યોજના આવી ત્યારે કૃષિ મહોત્સવ નું જયારે ગ્રામ સભા ભરી ત્યારે તમામ ગામના ખેડૂત ભાઈઓને ઢોલ પીટાવીને ભેગા કરી અને તમામને અમને માહિતી હતી કે ભાઈ આ તલાવડી આ રીતનું ફોર્મ ભરાય, અને પછી એની ગ્રામ સેવક દ્વારા તે ફોર્મ ભર્યા, પાછા તલાવડી થઈ ગયા પછી તરત જ ગ્રામ સેવક અમારી તલાવડી માપવા આવે, ત્યાર પછી ઉપરના સુપરવાઈઝર સાહેબ પાસે સાયકિંગ માં આવે, એ પણ જોઈ ગયા. સબસિડી માં રાહતો છત્રીમણ ઘઉં અનાજ મળ્યું ઘઉં, અને એમાં પેલા જે ખેત પેદાશ આવતી હતી એ કરતા હમણાં વધારે પાક ઉત્પાદન આવે છે.
વાહ વાહ દેવાભાઈ, ખુબ સરસ, તમે તો બધા ખેડૂત મિત્રોને ખૂબ સારી પ્રેરણા પૂરી પાડી.
ઉમા, ભવિષ્યના કાર્યક્રમોમાં આવી પ્રેરણા પૂરી પાડનારા મિત્રોના અનુભવો પણ આપણે સંભળાવવાના છીએ.
તો જેમણે આવી કોઈ યોજનાઓનો લાભ લીધા હોય એમને પોતાના અનુભવ આપણને જણાવવાનું આમંત્રણ પણ પાઠવી જ દઈએ.
હા મિત્રો, તમારી આવી કોઈ નાનકડી શોધ કે સરકારી યોજનાનો અમલ કરવાથી થયેલા ફાયદાની વાત અમને જણાવો.
બિલકુલ,
અમે એ વાત તમારા જ અવાજમાં તમામ ખેડૂત ભાઈઓ બહેનો સુધી પહોંચાડીશું.
હા,
ફોન નંબર તો યાદ છે ને, 95 27 17 235 995.
અને હા, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ શ્રોતા મંડળ બનાવવાના ફોર્મ નિયમિત શ્રોતા મિત્રોને તો ટપાલ દ્વારા રવાના પણ કરી દેવાયા છે. એ મળી જાય એટલે પૂરી વિગતો, મંડળના સભ્ય મિત્રોના નામ વગેરે સાથે બને એટલા જલ્દી પરત મોકલી આપજો.
એટલે તમને વખતો વખત જરૂરી માહિતીથી અગાઉથી જ વાકેફ કરી દઈશું. વળી વર્ષના અંતે શ્રેષ્ઠ કામગીરી બજાવનારા રાજ્યના 5 મંડળોનું ખાસ જાહેર સન્માન પણ કરીશું.
પણ અત્યારે તો 26મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનારા મિત્રોમાંથી ઇનામનું સન્માન કોને મળે છે એ જાણવા બધા આતુર હશે.
બસ પહેલા તમે આજનો ઇનામી સવાલ પૂછી લો એટલે પછી હું એ બંને નામ જાહેર કરી દઉં.
હા, તો તૈયાર મિત્રો, લખો. આજનો 29મા કાર્યક્રમનો સવાલ છે, કાતરાના નિયંત્રણ માટે કઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ?
સવાલ બરાબર સાંભળો મિત્રો, ફરી બોલું છું, કાતરાના નિયંત્રણ માટે કઈ જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ? આ જ રીતે 26મા કાર્યક્રમમાં અમે પૂછેલું કે મૂળખાઈ કે સુકારાના રોગ સામે રક્ષણ માટે કઈ જૈવિક દવાનો પટ આપવો જોઈએ,
અને એનો સાચો જવાબ છે ટ્રાયકોડર્મા.
ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારા જાગૃત મિત્રોમાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગામ પાદરડીના વાઘેલા મનુજી શેરાજી.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ મળે છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગામ મોકળના રમેશભાઈ નાનુભાઈ ચૌહાણને.
તમને બંનેને ખૂબ 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 અભિનંદન. બાકીના મિત્રોને પણ જાગૃતિ બતાવવા બદલ ધન્યવાદ.
મિત્રો, આવી જાગૃતિ એક કે એક ખેડૂતમાં આવે એવી સજ્જતા સંઘ અને DSC ની ઈચ્છા છે, અપેક્ષા છે.
એટલે જવાબની સાથે તમારા ગામની ખેતીને લગતી સમસ્યા કે મૂંઝવણ, નવી કોઈ માહિતી જોઈતી હોય તો તે, અને કાર્યક્રમમાં કરવા જરૂરી કોઈ ફેરફાર વિશે પણ અમને ચોક્કસ જણાવજો જ મિત્રો.
હા, ફોન નંબર તો તમારી પાસે છે, ફરી જણાવી દઈએ, 95 27 17 235 995.
બસ, આજ રાતના પણ તમારા ફોન આવવાનું ચાલુ રહેશે ત્યાં સુધી અમે ફોન ઉપર હાજર જ છીએ.
ફોન ઉપરાંત પત્ર લખવાનું સરનામું પણ તમારી પાસે છે જ.
છે જ, યાદ કરાવી દો છતાં.
સજ્જતાનો સંઘ,
લાવે ખેતી મારંગ,
કેર ઓફ DSC,
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ
58.
ખેડૂત ભાઈઓ બહેનો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમનો આખરી હેતુ એટલો જ છે કે આપણી ખેતી સુધરે, પોષણક્ષમ બને.
બસ, તો થઈ જાઓ તૈયાર, અને અત્યારે જમવા બેસતા પહેલા જોડો ફોન, એટલે તમારું સૂચન કે જવાબ અત્યારે જ રેકોર્ડ થઈ જાય.
મેડમ, હવે ફોનની રિંગ માંડી છે વાગવા.
અરે હા
હા, એટલે અહીં વાત પૂરી કરો અને ફોન લેવાનું શરૂ કરીએ.
હા, તો ચાલો લઈએ રજા અને કહી દઈએ
નમસ્કાર.